नमो सिद्धाणं नमो आयिर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंडकुंडार्यो जैन धर्मोस्तु मंगलम। जैन सिद्धांत प्रश्नोत्तर माला पर आपनो स्वाध्याय चालू छे। एमां आपणे दसमो अधिकार मोक्ष मार्ग अधिकार, मोक्ष मार्ग अधिकार मां पण आपणो गुणस्थान नो टॉपिक चालू छे। जो हमणां जैने कह्युं के एक ज स्टैंडर्ड मां बे वार फेलता हो तो केव खराब लागे। હવે ઈ જ એક સ્ટાન્ડર્ડ માં અનંત કાળ થી ફેલ થતા આવ્યા હો તો કેટલું ખરાબ લાગવું જોઈએ। આપણે કયા સ્ટાન્ડર્ડ માં છે અત્યારના? આપણે પહેલા સ્ટાન્ડર્ડ માં છે, નિત્યાત્વ ગુણવત્તા નો। જેવી રીતના કોઈ સ્કૂલ નો બાળક હોય અને સ્કૂલ ના 10 ધોરણ 12 ધોરણ ભણી ને અને બહાર નીકળે તો એમ સક્સેસફુલ ગ્રેજ્યુએટ કહેવાય ને, એવી જ રીતે આપણે કેટલા ધોરણ ભણવાનું છે? આપણે 14 ધોરણ સુધી ભણવાનું છે અને એ ધોરણ ભણીને બહાર નીકળે તો પછી સુખી કહેવાય। ત્યાં સક્સેસફુલ કહેવાય, અહીંયા શું કહેવાય? સુખી કહેવાય। અહીંયા આપણી સ્કૂલમાં 10th સ્ટાન્ડર્ડ સુધીની ભણતર હોય છે, તો હવે 12th સુધીનું હોય છે, જૂના જમાનામાં પણ 12th સુધીનું હતું। આમાં કેટલું ભણતર છે? 14 ગુણસ્થાન સુધીનું ભણતર છે। કેટલું ઈઝી છે સમજવા માટે? ગુણસ્થાન કોને કહેવાય? કે જીવ જીવ વિશેનું ભણતર ભણે, પોતાની શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર વિશેનું ભણતર ભણે અને ભણીને બહાર નીકળે એટલે સુખી થાય। બસ એટલું સિમ્પલ છે। ગુણસ્થાન કોને કહેવાય? જીવ પોતાના જ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્રને જે અત્યાર સુધી અશુદ્ધ છે એને શુદ્ધ કરે અને એમાંથી બહાર નીકળે તો સુખી થાય। એ આ 14 ગુણસ્થાનોની આપણે ચર્ચા ચાલુ છે। વચમાં એકાદ ક્લાસ થોડો ગેપ પડ્યો ને, અવિનાશભાઈએ પણ લીધો હતો અને એમણે પણ થોડા નામ આપણને રિવાઇઝ કરાયા ને। ચલો નામ તો બધાને યાદ થઈ ગયા હશે હવે, ગુણસ્થાનના ફરીથી યાદ કરીએ। આપણે બેબીના જોડામાં જોયા હતા ને, સૌથી પહેલું એક યુનિક ગુણસ્થાન કયું છે? નિત્યાત્વ। કેમ યુનિક છે? કેમ કે સંસારના મેક્સિમમ લોકો આ ગુણસ્થાનમાં છે, બરાબર। પછી એક પહેલું જોડું કયું છે? સાસાદન અને મિશ્ર। આ સાસાદન અને મિશ્ર એવા છે કે જે નિત્યાત્વ નથી, સમ્યત્વ નથી, વચ્ચેના કંઈક છે। પછી બે જોડા કયા છે? અવિરત સમ્યત્વ, દેશ વિરત સમ્યત્વ। પછી મુનિરાજના બે ગુણસ્થાન, પ્રમત વિરત, અપ્રમત વિરત। પછી શ્રેણીના બે ગુણસ્થાન, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ। શ્રેણીમાં આમ ખરેખર તો જે આ કરણ ત્રણ પરિણામો, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, એ અધકરણ સાતમામાં આવી જાય છે, ઓકે, હા પાછલા ભાગમાં। તો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, એના પછી એક પાછું યુનિક ગુણસ્થાન કયું છે? સૂક્ષ્મ સાંપ્રાય। સૂક્ષ્મ સાંપ્રાય એટલે જે જ્યાં સૂક્ષ્મ લોભ રહી જાય છે તે। એના પછી મોહ અને ઉપશાંત થવાના બે ગુણસ્થાન કયા? ઉપશાંત મોહ અને ક્ષીણમો, ઉપશાંતમો અને ક્ષીણમો। અને પછી અરિયન ભગવાનના બે, સયોગી કેવડી અને અયોગી કેવડી, યાદ રહી જાય એવા છે, બહુ અઘરા નથી। જેમ આપણે આપણું એમ જોવા જઈએ તો આપણા નામના સ્પેલિંગ અથવા તો આપણું એડ્રેસ, આપણા એડ્રેસમાં કેટલા બધા 6 તો પદ હોય છે ને, કમસે કમ, કે આ ફલાણો ફ્લેટ, ફલાણું બિલ્ડિંગ, ફલાણો રોડ, હા પછી આ સોસાયટી, આ પરુ, આ મુંબઈ અને આ પિનકોડ, તો યાદ રહી જાય છે કે નહીં? હા, કેમ કે વારે ઘડી એ નહીં કહેવાનું હોય બધાને, તો યાદ તો રહી જાય ને। તો આ વારે ઘડી આપણું સરનામું આ છે અત્યારે, કે આપણે સરનામું ક્યાં છે અને ક્યાં જવાનું છે, ક્યાં છે અને ક્યાં જવાનું છે, તો એ પણ યાદ રહી જાય, એવું અઘરું નથી। જો હવે આપણે પ્રશ્નોત્તર માળામાં 206 ક્વેશ્ચન છેલ્લા 2-3 વખતથી ચાલી રહ્યો છે। પ્રશ્ન શું છે? કે કયા કયા ગુણસ્થાનનું નિમિત્ત કયું છે, કયા ગુણસ્થાનનું નિમિત્ત કયું છે? તો જો આપણે શોર્ટમાં રિવિઝન કરીને આજે આગળ વધશું. વાત ક્યાંથી શરૂ કરી હતી કે ગુણસ્થાન એટલે મોહ અને યોગ, જીવના મોહ અને યોગના પરિણામોની તારતમ્યતા, એને ગુણસ્થાન કહે છે. નામ છે ગુણ, ગુણસ્થાન, પણ ખરેખર ગુણ નથી, આ જીવની પર્યાયો છે. કેમ કે બદલે છે ને, ચેન્જ થાય છે ને, એટલે જીવની પર્યાયો છે. તો જીવની અશુદ્ધ અવસ્થાથી લઈને શુદ્ધ અવસ્થા સુધીના વેરિએશન, પરિણામોના વેરિએશન, એને ગુણસ્થાન કહેવામાં આવે છે. આ વિશ્વમાં જેટલા અનંત જીવો છે, એ અનંત જીવોના વર્તમાનના પરિણામને જો તમે ઓર્ગેનાઇઝ કરો, સાવ અશુદ્ધથી લઈને એકદમ શુદ્ધ સુધી, તો એક બાજુ અનંત જીવનો એક રિઝર્વોયર બને, જે નિગોદના અનંત જીવો છે એ નિત્યાત્વ ગુણસ્થાનમાં છે. એક બાજુ સિદ્ધ ભગવાન અનંત અનંત છે અને એનું રિઝર્વોયર બને એ પૂરા શુદ્ધ અવસ્થામાં છે. આ અનંતાનંદ, આ પણ અનંતાનંદ, અને વચ્ચેની એકદમ થીન લેયર કે જ્યાં બાકીના બધા જીવો આપણા જેવા જીવો હોય તો એ નિત્યાત્વ અવસ્થામાં છે. પછી સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય ગુરુદેવશ્રી જેવા, તો એ ચોથા ગુણસ્થાનમાં છે. વચમાં કોઈ પડતા જીવો હોય અથવા કોઈ ટેમ્પરરી એવા ગુણસ્થાનમાં આવ્યા હોય તો બીજા ત્રીજા ગુણસ્થાન વાળા છે. પાંચમા છઠ્ઠા એવી રીતના દરેકે દરેક ગુણસ્થાનમાં આપણને જીવો જોવા મળે છે. કર્ણાનયોગમાં એક સિદ્ધાંત છે, એને કહેવાય સાંતર ગુણસ્થાન અને અનંતર ગુણસ્થાન. સાંતર ને અનંતર, સાંતર એટલે કે જે ગુણસ્થાનોમાં ગેપ પડે છે, અનંતર એટલે કે જે ગુણસ્થાનોમાં ક્યારેય ગેપ પડતો નથી. એટલે જેવી રીતના કે ચોથું ગુણસ્થાન, વિશ્વમાં કોઈ પણ જીવ ચોથા ગુણસ્થાનમાં એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ, આ અનાદિ અનંત કાળમાં ન હોય એવું બને જ નહીં, એને કહેવાય અનંતર ગુણસ્થાન, ત્યાં કોઈ ગેપ પડતો નથી. સિમિલરલી તેરમા ગુણસ્થાનમાં વીસ વિયરમાન જીનેન્દ્ર ભગવાન હંમેશા હોય જ છે, ક્યારે ન હોય એવું બને જ નહીં, એટલે તેરમું ગુણસ્થાન કેવું છે? અનંતર છે. પણ એવા ગુણસ્થાન પણ છે કે જેમાં ક્યારેક ગેપ પડી શકે છે. જેવી રીતના સમજો આઠમું ગુણસ્થાન છે શ્રેણીનું, નવમું ગુણસ્થાન છે. હવે કોઈ જીવ શ્રેણી ચડીને જાય ત્યારે તો એ ગુણસ્થાનમાં જીવ છે, પણ એ ગુણસ્થાનમાં તો અંતરમુહૂર્ત માટે રહે, પછી ચડીને વયા રહે. હવે એક જીવ શ્રેણી ચડે, પછી બીજો ચડે, પછી ત્રીજો ચડે, પછી ચોથો ચડે. સમજો ક્ષપક શ્રેણીનું બારમું ગુણસ્થાન હોય તો બારમા ગુણસ્થાનમાં તો જીવ ત્યારે જ પહોંચે ને જયારે પૂર્ણ વિતરાગી થઈ જાય ત્યારે, અને એના પછી તેરમામાં વયો જશે, અંતરમુહૂર્તમાં કેવળ જ્ઞાન થશે. તો એક જીવ વિતરાગી થયા, પછી બીજા થયા, પછી ત્રીજા થયા, પછી ચોથા થયા. તો દરેક સમયે કોઈક ને કોઈક જીવ વિતરાગી હોય જ એવું જરૂરી નથી. ખ્યાલ આવ્યો છે? વિશ્વમાં એવા ક્યારેક એવા ક્ષણો આવે છે વચમાં ગેપ પડી જાય. આવા આવા કર્ણાનયોગના તો ઘણા ઘણા સિદ્ધાંતો છે ગુણસ્થાનોના, અને ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ છે. આપણે વાંચીએ તો એનાથી બહુ આનંદ આવે એવું છે. આપણને ખબર પડે કે વિશ્વમાં કેવી કેવી વ્યવસ્થા પણ પોસિબલ છે. ખ્યાલ આવે ને? એવું ઇમેજિન કરો કે એવા જીવો, એવા યુનિક જીવો કે જે પોતાનો તીવ્ર પુરુષાર્થ ઉપાડે છે, નિત્યા દ્રષ્ટિ ગુણસ્થાનમાં છે, દ્રવ્યલિંગી સાધુ છે. જેને દ્રવ્યલિંગી ખબર હોય સાંભળજો, દ્રવ્યલિંગી સાધુ છે. હજી એમણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી, અંદરથી આત્માનો અનુભવ નથી, બહારમાં દ્રવ્યલિંગ છે, પણ એવો તીવ્ર પુરુષાર્થ ઉપાડે છે કે પહેલા ગુણસ્થાનથી સીધા સાતમા ગુણસ્થાનમાં જાય છે. જે પ્રથમ ઓપ્શન સમ્યક તો થાય ને, તો પહેલાથી ચોથામાં આવે એવું જરૂરી નથી, પહેલાથી સીધા સાતમામાં જાય છે. અને આવું જે એમ કહે ને કે આવા તીવ્ર પુરુષાર્થી જીવો 15 દિવસમાં કોઈ એક ને એક થાય જ છે. એવરી 15 ડેઝ મેક્સિમમ. હા, જેટલા હવે સાતમા ગુણસ્થાનમાં તો મનુષ્ય જ જઈ શકે ને, કોઈ તિર્યક તો જઈ ન શકે. અને જે મનુષ્યની સંખ્યા તો સંખ્યા છે, તો એ સંખ્યાત સંખ્યામાં પણ એવરી 15 ડેઝ કોઈક ને કોઈ જીવ આવો તીવ્ર પુરુષાર્થ ઉપાડીને પહેલાથી સાધનામાં જાય. એક જ જીવ જો વારે ઘડીએ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ ન કરે, જો સમજો ઉપશમ સમ્યક્ત્વ કોણ કરી શકે કે જેને નિત્યાત્વ છે, અથવા તો ત્રણ ટુકડા થઈ ગયા છે, નિત્યાત્વ સમ્યક નિત્યાત્વ સમ્યક પ્રકૃતિ, પણ એ ત્રણે ત્રણને એક સાથે ઉપશમિત કરવાના છે બરાબર, અથવા તો નિત્યાત્વને ઉપશમિત કરવાનો છે, તો જીવને પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ થાય. જે અનાદિ નિત્યાદ્રષ્ટિ જીવ છે એ જીવ સૌથી પહેલી વાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરે તો ઉપશમથી જ કરે છે બરાબર, પણ બીજી વાર જયારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ઉપશમથી ત્યારે નિત્યાત્વના ત્રણ ટુકડા થાય છે બરાબર. તો જે નિત્યાત્વનો આખો એમ સમજો પુરવઠો હતો, એમાંથી થોડા કાઢીને સમ્યક નિત્યાત્વ મનાય હતા, થોડા કાઢીને સમ્યક પ્રકૃતિ મનાય હતા, અને એના અનુભવ હવે ઘટી ગયા બરાબર. હવે એમને જો નિત્યા ત્યાંથી પાછા નિત્યાત્વમાં આવી ગયા, ઇમેજિન કરો ચોથામાંથી, અને પાછું સમ્યક્ત્વ પ્રગટ કરવું છે તો બીજી વાર ઉપશમ સમ્યક્ત્વ ન થાય, બીજી વાર હવે સીધા ક્ષયક્ષમ સમ્યક્ત્વમાં જાય છે, કેમ કે સમ્યક પ્રકૃતિની સત્તા ઓલરેડી છે અને હવે ત્રણે ત્રણને ઉપશમિત કરવા અઘરા છે, એટલે બેને ઉપશમ કરે છે ને સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ રહે છે, પણ જીવ ક્ષયક્ષમિક સમ્યક્ત્વમાં વયા જાય છે. હા, જો પહેલાથી ચોથામાં જાય કે પહેલાથી સાતમામાં જાય, ફરક તો કષાયોમાં છે, નિત્યાત્વમાં ફરક નથી બરાબર ને. કષાયોમાં એમણે ત્રણ કષાય ચોકડીને ઉપશમિત કર્યા હતા, અનંતાનો દલ્દી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન, તો સાતમામાં ગયા, અને એકને જ કરે તો ચોથામાં ગયા બરાબર. હવે જે જીવ ઉપશમ સમ્યક્ત્વ કરે છે પ્રથમ ઉપશમ, તો પ્રથમ ઉપશમ માટે કન્ડિશન એવી છે કે કાં તો અનાદિ નિત્યા દ્રષ્ટિ હોવો જોઈએ, અથવા જે એના ત્રણ ટુકડા થઈ જાય તો બીજી વાર એ પલ્યનો અસંખ્યાતનો ભાગ કાળ વયો જાય, અને હવે એટલો જ આ સમ્યક પ્રકૃતિને આના જે ત્રણ ટુકડા થયા હતા ને તો એ ત્રણેય ટુકડા ઉદયમાં આવે છે. જો સમ્યક પ્રકૃતિને સમ્યક નિત્યાત્વનો ઉદય આવે છે, બંધાતા નથી, બંધાય છે ખાલી નિત્યાત્વ છે, ખ્યાલ આવે છે ને, અને એ પણ સમ્યક દ્રષ્ટિને જ બંધાતા, મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં બંધાય છે, પણ ઉદય ચાલુ છે તો સમજો ત્રણ ટુકડા થઈ ગયા, એનો ઉદય થઈને બાકીની પ્રકૃતિઓ ખરી ગઈ, હવે જરાક જ બાકી છે અથવા પૂરેપૂરી ખરી ગઈ અને ખાલી નિત્યાત્વ બચ્યું છે, ત્યારે બીજી વાર જઈને પાછું પ્રથમ ઓપ્શન થાય, નહીં તો સીધું ક્ષયક્ષમિક થઈ જાય. ચાલો, આ તો કર્ણાનયોગના સૂક્ષ્મ સિદ્ધાંતો છે. ચાલો આપણે આપણો ટોપિક આગળ વધારીએ. મારે શરૂઆત તો ક્યાંથી કરવી હતી કે આપણે ત્રણ વસ્તુ જોઈ હતી, જીવના મોહ અને યોગની તારતમ્યતાને ગુણસ્થાન કહેવાય છે, અને મોહમાં આવે છે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો પહેલાથી ચોથા ગુણસ્થાન સુધી જીવના શ્રદ્ધા ગુણના પર્યાયમાં અથવા જીવની માન્યતામાં પરિણમન આવે છે. તો પહેલાથી ચોથા સુધી શ્રદ્ધા 0 થી 100% સમ્યક થાય છે, ત્યારે ચારિત્ર એટલે કે કષાયના ભાવમાં જરાક જ એમ નામ માત્ર જે એક દેશ જરાક ફરક પડે છે, કેમ કે સ્વરૂપાચરણ એમને ચારિત્ર થયું ને, બસ એટલું જ, પણ હજી વ્રત લીધા નથી એટલે ચારિત્રમાં હજી તો બેઝ ભૂમિકા જ છે. ચોથા ગુણસ્થાન સુધી, ચોથાથી 12માં સુધી ચારિત્રમાં વિશુદ્ધિ થતી જાય છે અને જીવ વિતરાગતા સુધી પહોંચે છે. ચોથાથી 13માં સુધી સમજીએ, 13મું અને 14મું ગુણસ્થાન યોગના પરિણામથી તારતમ્યતાથી થાય છે બરાબર. આટલી ચર્ચા આપણે પહેલા કરી હતી. હવે જો આપણે દરેક ગુણસ્થાનમાં કર્મની શું અવસ્થા છે એની પણ આપણે ચર્ચા કરી હતી. તો પહેલા ગુણસ્થાનમાં નિત્યાત્વ કર્મનો ઉદય છે અને જીવ નિત્યાદ્રષ્ટિ કહેવાય છે. ત્યાંથી જ્યારે નિત્યાત્વનો ઉપશમ કરે, ક્ષય કરે અથવા ક્ષયોક્ષમ કરે, તો ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિ થાય છે. સમ્યક દ્રષ્ટિ જીવને ચોથા ગુણસ્થાનમાં કાં નિત્યાત્વ કર્મ કાં તો છે જ નહીં અને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કહેવાય છે, અથવા એમને નિત્યાત્વનો ઉપશમ કરેલો છે અને ઔપશમિક સમ્યક દ્રષ્ટિ કહેવાય છે, અથવા તો જે ત્રણ પ્રકૃતિ બની, નિત્યત્વ, સમ્યક નિત્યત્વ અને સમ્યક પ્રકૃતિ, એમાંથી સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે જે દેશઘાતી છે. નિત્યત્વ સમ્યક નિત્યત્વ જે સર્વઘાતી છે એને ઉપશમિત કરેલા છે, અને ભવિષ્યકાળના જે બધા જ પડેલા છે પણ એમાંથી એમનો ઉદય આવી જતો નથી. એવી ત્રણ કન્ડિશન જયારે ફૂલફિલ થાય તો એને ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ કહેવાય છે. તો ચોથા ગુણસ્થાનમાં કાં તો કર્મનો ક્ષય છે અને જીવને ક્ષાયિક સમ્યક્ત્વ છે, કાં તો કર્મનો ઉપશમ છે જીવને ઔક્ષમિક છે, અને કાં તો કર્મનો ક્ષયોક્ષમ છે અને જીવને ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ. હવે ચોથા ગુણસ્થાનમાં જયારે ઔક્ષમિક સમ્યક્ત્વથી ગયા હતા ત્યારે જો એમાં અનંતાનુબંધીનો ઉદય આવી જાય તો કયા ગુણસ્થાનમાં આવે જીવ? ત્યારે બીજા ગુણસ્થાનમાં આવી જાય છે. હજી નિત્યાત્વની પ્રકૃતિ ઉપશમિત છે પણ અનંતાનુબંધીનો ઉદય આવી ગયો. અનંતાનુબંધીનો ઉદય આવ્યો પણ નિત્યાત્વના કર્મની એમાં કોઈ અસર નથી, કોઈ નિમિત્ત નથી, એટલે નિત્યાત્વના એંગલથી એને પારિણામિક ભાવ કહેવાય છે. ખ્યાલ આવે? અને અંતર્મુહૂર્તમાં હવે સેકન્ડ ગુણસ્થાનથી પહેલા ગુણસ્થાનમાં પડી જ જાય છે. પહેલા અનંતાનુબંધીનો આવ્યો, પછી નિત્યાત્વનો ઉદય આવશે અને જીવ પહેલામાં વયો જશે. એકવાર સમ્યક દ્રષ્ટિ થઈ ગયો એટલે એનું જે અર્ધ પૂજ્જલ પરાવર્તનનું જે કાઉન્ટ છે કે આટલાની અંદર હવે મોક્ષ પ્રાપ્ત કરશે એ ચાલુ થઈ ગયું. પણ બીજામાં આવી ગયા, પહેલામાં આવી ગયા, કદાચ અંતર્મુહૂર્તમાં વળી પાછા પુરુષાર્થ કરીને ચોથામાં પહોંચી જાય. જો એક ભાવમાં જીવને લાખો વાર સમ્યક્ત્વ થઈ શકે અને પડી શકે. ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ એવું છે કે એમને નિરંતર સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે, બરાબર, એમાં ક્યાંક નિત્યાત્વનો ઉદય આવી પણ જાય તો પડી જાય ગુણસ્થાન, વળી પાછો પુરુષાર્થ ઉપાડીને જીવ પાછો ચોથામાં પહોંચી જાય છે. તો જો બીજું ગુણસ્થાન થયું, હવે જ્યાં ત્રણ પ્રકૃતિ છે એમાં સમ્યક પ્રકૃતિનો ઉદય હોય તો ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ છે. નિત્યાત્વનો ઉદય હોય તો પહેલા નિત્યાત્વ ગુણસ્થાનમાં આવી ગયા. પણ જો વચમાનું જે મિશ્ર કર્મ છે સમ્યક નિત્યાત્વ એનો જો ઉદય આવી જાય તો જીવ ત્રીજા ગુણસ્થાનમાં જાય છે, જેને મિશ્ર મોહનીય અથવા મિશ્ર કહેવામાં આવે છે, બરાબર. એટલે સાસાદન મિશ્ર, નિત્યાત્વ સાસાદન મિશ્ર અને અવિરત સમ્યક દ્રષ્ટિ, બરાબર. આટલી ચર્ચા આપણે થઈ. હવે આગળ પાંચમાંથી બારમાં સુધી ચારિત્ર મોહનીય કર્મમાં ધીરે ધીરે ઘટાડો થાય છે, એટલે કે જીવની વિશુદ્ધિ ધીરે ધીરે વધતી જાય છે. જેમ જેમ જીવની અંતરમાં સ્થિરતા વધતી જાય એમ એમ બહારમાં કર્મનો જે ઉદય છે એ ઘટતો જાય છે, અથવા ધીરે ધીરે એ જે મંદ કર્મમાં કન્વર્ટ થઈને ઉદય આવે છે. શરૂઆતમાં પહેલા ખાલી અનંતાનુબંધી ચોકડી ગઈ હતી, બરાબર, હજી અપ્રત્યયાન પ્રત્યયાન સંજલન બધી ચોકડીઓ હતી. જ્યારે જીવ ચોથા ગુણસ્થાનમાં છે તો સંજલન કર્મનો ઉદય પણ તીવ્ર ચાલે છે. ખ્યાલ આવ્યો ને? સર્વઘાતી જેવો જ છે. જ્યારે જીવ આગળ વધીને પાંચમા ગુણસ્થાનમાં આવ્યો તો હવે જે અપ્રત્યાખ્યાનાવરણ કર્મ છે એનો ઉદય બંધ થઈ ગયો, હવે પ્રત્યાખ્યાન અને સંજ્વલનનો ઉદય ચાલુ છે. પછી છઠ્ઠા સાતમામાં આવે છે તો હવે પ્રત્યાખ્યાનનો ઉદય બંધ થઈ ગયો. આ ઉદય બંધ થઈ ગયો એટલે કર્મ સીધા ડિસ્ટ્રોય થઈ ગયા એમ નથી, કર્મ છે સત્તામાં છે પણ એ સંજ્વલનમાં કન્વર્ટ થઈને ઉદયમાં આવે છે, એટલે કર્મની ઇન્ટેન્સિટી ઓછી થઈને ઉદયમાં આવી જાય છે. ખ્યાલ આવે ને? હવે સંજ્વલન કષાયનો ઉદય એમને છે તો મુનિરાજને છઠ્ઠામાં ઉદય તીવ્ર ગણાય છે, સાતમામાં મંદ ગણાય છે, આઠમામાં મંદતર, નવમામાં મંદતમ અને દસમામાં ખાલી સૂક્ષ્મ લોભનો ઉદય છે, બરાબર. એમ કરીને જીવના અંદરની વિશુદ્ધિ વધતા જતા કર્મના ઉદયમાં પણ મંદતા આવતી જાય છે. અને છેવટે અગિયારમું ગુણસ્થાન શું છે? અગિયારનું ઉપશાંત મોહ છે, એટલે પૂર્ણ વિતરાગતા છે. પણ ચારિત્ર મોહનીય કર્મનો હજી નાશ નથી થયો, એને ટેમ્પરરી દબાવી રાખ્યા છે, એને ટેમ્પરરી ઉપશમિત કર્યા છે, એટલે ત્યાં પૂર્ણ વિતરાગતા એક સમય અમુક અંતર્મુહૂર્ત માટે પ્રગટ થઈ. એ અંતર્મુહૂર્ત માટે જ્યાં વિતરાગતા થઈ હતી, કર્મને દબાવ્યા હતા, એ ધીરે ધીરે એમનો અવધિ પૂરી થતા પાંચો કર્મનો ઉદય આવે છે અને જીવ નીચેના ગુણસ્થાનમાં આવે છે, એટલે ઉત્તમ શ્રેણીમાં જાય છે અને પાછા નીચે પડે છે, બરાબર. અને જો કર્મનો ક્ષય કરી નાખે, ચારિત્ર મૌનીય કર્મનો ક્ષય કરતા જ જાય, પહેલા જો અનંતાનુબંધી કર્મને તો પહેલા જ એમણે ઉપશમિત, ના ના ક્ષય નહીં, ઉપશમિત કર્યા હતા, જયારે સમ્યક તો પ્રાપ્ત કર્યું ત્યારે, બરાબર. હવે જયારે છઠ્ઠા ગુણસ્થાન સુધી પહોંચ્યા ત્યાં સુધી અનંતાનુબંધી, ચલો અનંતાનુબંધીમાં જો અનંતાનુબંધીમાં એક પ્રોસેસ છે જેને કહેવાય વિસંયોજન. એટલે એ કર્મનું શું થાય કે બધા કર્મના જે લોટ છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય બાકીના કર્મમાં, અપ્રત્યખ્યાન પ્રત્યખ્યાન ને સંજોય. તો જીવના તીવ્ર પુરુષાર્થના નિમિત્તે આ અનંતાનુબંધીની વિસંયોજન ચોથામાં સાતમામાં પાંચમામાં ગમે ત્યારે થઈ શકે, પણ જયારે ક્ષપક શ્રેણી માંડવાના હોય અથવા ઉપશમ શ્રેણી માંડવાના હોય એની પહેલા વિસંયોજન થવી કમ્પલસરી છે. કેમ કે અનંતાનુબંધીને સત્તામાં હોવાથી જીવ ત્યારે શ્રેણી માંડી શકતો નથી, ભલે ઉદય નથી તો પણ સત્તામાં છે તો પણ એને વિસંયોજન કરીને જ પછી શ્રેણી ચડે છે, બરાબર. તો સમજો કે પહેલા તો અનંતાનુબંધીની વિસંયોજન થઈ ગઈ, પછી અપ્રત્યાખ્યાનાવરણ કર્મ એ બધા જ કન્વર્ટ થઈને પ્રત્યાખ્યાનાવરણ થઈ ગયા, એટલે એની પણ સત્તા ખતમ થઈ ગઈ. પ્રત્યાખ્યાનાવરણ કર્મ બધા સંજોલનમાં કન્વર્ટ થઈ ગયા, એટલે એની પણ સત્તા ખતમ થઈ ગઈ. અને સંજોલન કર્મ બધા ધીરે ધીરે ઉદયમાં આવીને પૂરા થઈ ગયા, એમ કરીને જીવ ક્ષપક શ્રેણી ચડે છે. તો બધા જ ચારિત્ર મૌનીય કર્મ પૂરા થતા જીવ પૂર્ણ વિકરાગતાને પ્રાપ્ત કરે છે. જેવી પૂર્ણ વિકરાગતા અગિયારમાં છે એવી જ પૂર્ણ વિકરાગતા બારમાં છે. જીવના અનુભવના એંગલથી કાંઈ ફરક નથી, ફરક ખાલી એટલો છે કે ત્યાં હજી કર્મ મોજુદ છે તો એનો ઉદય આવશે, અહીંયા હવે કર્મ છે જ નહીં તો ઉદય ક્યાંથી આવશે. એટલે હવે જીવ આગળ તેરમા ગુણસ્થાનમાં જાય છે, બરાબર. જો તેરમા ગુણસ્થાનમાં જીવ સયોગી કેવડી થયા, સયોગી કેવડી એટલે કે કેવડી ભગવાન તો થઈ ગયા, જો બારમામાં શ્રદ્ધા તો પહેલા જ પૂરી થઈ ગઈ હતી, બારમામાં જે ચારિત્ર મોહનીય છે એમાં વિકરાગતા થઈ, હજી પૂર્ણતા નથી પણ વિકરાગતા થઈ ગઈ. બારમા પછી જયારે તેરમામાં જાય છે તો અત્યાર સુધી જ્ઞાન ફક્ત સમ્યક જ્ઞાન હતું, પણ હવે સમ્યક જ્ઞાનથી સીધું વન જમ્પમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને તેરમા ગુણસ્થાનમાં જીવ પહોંચે છે, બરાબર. જો આટલી ચર્ચા આપણે બુકમાં વંચાઈ ગઈ છે પહેલા, તેરમા ગુણસ્થાનથી પછી જીવ ચૌદમા ગુણસ્થાનમાં એટલે સયોગીથી અયોગી કેવડી થાય છે, ત્યાં યોગ નિરોધ થતા હવે નવા કર્મ આવતા બંધ થઈ જાય છે. જે પહેલા હજી તેરમા ગુણસ્થાનમાં હજી કર્મ આવતા હતા, કેમકે એમને યોગ હતો તો પ્રકૃતિને પ્રદેશ બંધાતા હતા, પણ સ્થિતિ અનુભવ નહોતા બંધાતા, કેમકે કશાય હતા જ નહીં, એટલે કર્મ આવે અને તરત એ જ સમયે નીકળી જાય, આવે ને નીકળી જાય. હવે ચૌદમા ગુણસ્થાનમાં અયોગી થયા એટલે કર્મ આવતા પણ બંધ થઈ ગયા, જે જૂના કર્મ છે એની તો અસંખ્યાત ગણી ગુણ નિર્જરા ગુણ શ્રેણી નિર્જરા પહેલેથી જ ચાલુ છે, એટલે વધારે ને વધારે નિર્જરા થતા ચૌદમાના છેલ્લા બે સમયમાં બધી જ પ્રકૃતિઓ ખતમ થઈ, જીવ પૂર્ણ વિતરાગી સર્વજ્ઞ અને હવે સિદ્ધ ભગવાન થાય છે. જ્યાં બધી પ્રકૃતિઓ ખતમ થઈ ત્યાં એમ કહેવાય કે હવે સમ્યક ચારિત્ર એમનું પૂરું થયું. તો પહેલા સમ્યક દર્શન થયું હતું એટલે શ્રદ્ધા ગુણ પૂરો થઈ ગયો, પછી સમ્યક એટલે કેવળ જ્ઞાન થયું તો જ્ઞાન ગુણની પૂર્ણતા થઈ ગઈ, અને હવે આ ચૌદમાના અંતમાં ચારિત્રની પણ પૂર્ણતા થઈ અને જીવ સિદ્ધ ભગવાન થયા. જો આપણે આ એ જે પેરેગ્રાફ છે 206 માં ભાવાર્થ લખેલું છે વચમાં, ત્યાંથી આપણે થોડુંક વાંચીએ. હા, જો કે આત્માના જ્ઞાન ગુણનો ઉગાવ અનાદિકાળથી પ્રવાહરૂપ ચાલી રહ્યો છે, આ જ્ઞાનની વાત કરે છે, તો પણ મિથ્યા માન્યતાને કારણે તે જ્ઞાન મિથ્યારૂપ હતું. જે મિથ્યાત્વ અવસ્થામાં જ્ઞાન મિથ્યારૂપ હતું, હવે એજ જયારે સમ્યક દર્શન થયું તો એજ જ્ઞાન ને સમ્યક જ્ઞાન નામ પડ્યું. ફરક ક્યાં પડ્યો? જ્ઞાન માં ફરક નથી પડ્યો, જીવની માન્યતામાં ફરક પડ્યો, શ્રદ્ધામાં ફરક પડ્યો. પણ શ્રદ્ધાને કારણે જે જ્ઞાન પહેલા સમજો, અને મારો ફોન જાણતું હતું, હવે એની બદલે શું જાણશે? કે ભાઈ આ તો પૂજ્યલોનો સમૂહ છે, એમાં મારો કઈ નથી, હું જીવ સ્વતંત્ર છું, પૂજ્યલ સ્વતંત્ર છે. એવો જ્ઞાનમાં ફરક પડી ગયો. ક્વોન્ટિટીમાં ફરક નથી પડ્યો, જ્ઞાનની ક્વોન્ટિટીમાં ફરક નથી, જ્ઞાન કેવી રીતના જાણે છે એમાં ફરક પડ્યો. બરાબર, હવે એવું જ જ્ઞાન અંત સુધી રહે છે અને પછી કેવળ જ્ઞાન જોવા છે. પરંતુ ચોથા ગુણસ્થાનમાં જયારે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ્યું ત્યારે તે જ આત્માનો જ્ઞાન પર્યાય સમ્યક જ્ઞાન કહેવાવા લાગ્યો. અને પંચમાદી ગુણસ્થાનોમાં તપશ્ચરણ આદિના નિમિત્તના સંબંધે અવધિ મનોપર્યાય જ્ઞાન પણ કોઈક કોઈક જીવને પ્રગટ થઈ જાય છે. તથાપિ કેવળ જ્ઞાન થયા વિના સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ શકતી નથી. જો સૂક્ષ્મતાથી વિચાર કરે ને, કર્ણાનિયોગના અમુક સિદ્ધાંતોમાં જયારે જીવ શ્રેણી ચડે, તો શ્રેણી ચડે ત્યારે જીવનું જ્ઞાન વધારે ખીલતું જાય, કેમ કે જ્ઞાનાવરણ કર્મ કટ થતા જાય છે. પણ એ સૂક્ષ્મતા જુદી છે. આપણે આમ જયારે બેઝિક ક્લાસ ભણતા હોય ત્યારે એમ જ કહેવાય કે જ્ઞાન એવું રહે છે, પછી કેવળ જ્ઞાન થાય છે. જો આગળ, તેથી બારમા ગુણસ્થાન સુધી જો કે સમ્યક દર્શન ની પૂર્ણતા થઈ ગઈ છે, સોરી ક્યાં કોઈ, હા, તથાપિ કેવળ જ્ઞાન થતા થયા વિના સમ્યક જ્ઞાન ની પૂર્ણતા થઈ શકતી નથી. તેથી બારમા ગુણસ્થાન સુધી જો કે સમ્યક દર્શન ની પૂર્ણતા થઈ ગઈ છે બ્રેકેટ પછી, તો પણ સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ગુણ અત્યાર સુધી અપૂર્ણ છે, તેથી અત્યાર સુધી મોક્ષ થતો નથી. જો કેમ કે ક્ષાયિક સમ્યક્ત્વ વગર ક્ષપક શ્રેણી ચડાતી નથી અને ક્ષપક શ્રેણી વિના બારમું ગુણસ્થાન જવાય નહીં. એટલે સમ્યક દર્શન, આપણે એમ કહીએ કે ભલે ઉપશમિત છે અથવા ક્ષાયોક્ષમિત છે, કોઈ કોઈ એમાં અધુરાશ છે, પણ જ્યાં ક્ષાયિક થયું અને ક્ષાયિક થવું જ પડે શ્રેણી ક્ષપક શ્રેણી ચડવા પહેલા, એટલે ક્ષાયિક સમ્યક્ત્વ થતા શ્રદ્ધાગુણ તો પૂરેપૂરો પૂર્ણ થઈ ગયો, પણ તો પણ જ્ઞાન અને ચારિત્ર હજી પૂર્ણ થયા નથી. અને એ આગળ જઈને પૂર્ણ થાય છે. થઈ ગયું આ બારમા ગુણસ્થાન. હવે આગળ તેરમું, સહયોગી કેવડી ગુણસ્થાન યોગના સદભાવની અપેક્ષાથી થાય છે, તેથી તેનું નામ સહયોગ અને કેવળ જ્ઞાનના સદભાવથી સહયોગી કેવડી છે. સહયોગ એટલે યોગ છે અને કેવડી એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન નામ કેવળ જ્ઞાન છે, પણ સાથે એમાં અનંત ચતુષ્ટય લઈ લેવાનું, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વિજય બધું જ આવી ગયું. આ ગુણસ્થાનમાં સમ્યક જ્ઞાનની પૂર્ણતા થઈ જાય છે. શ્રદ્ધા પહેલા પૂર્ણ થઈ ગઈ, જ્ઞાન અહીંયા તેરમામાં પૂર્ણ થઈ ગયું. બરાબર, પરંતુ બધા ગુણની શુદ્ધતા પૂર્ણતા ન હોવાથી મોક્ષ થતો નથી. આપણે કોઈ કહે ને કે અરિયંત ભગવાન ને સિદ્ધ ભગવાનમાં શું ફરક? આ તેરમામાં અરિયંત તો થઈ ગયા, બરાબર, સહયોગી થઈ ગયા, એમને પણ અનંત ચતુષ્ટય છે, સિદ્ધ ભગવાનને પણ અનંત ચતુષ્ટય છે. બરાબર, તો બેમાં શું ફરક? જો ફરક ખાલી એમાં યોગ અને બાકીના જે અઘાતી કર્મના નિમિત્તે જે પ્રતિજીવી ગુણોમાં અશુદ્ધતા છે, ખરેખર જે ઘાતી કર્મની સામે જે જ્ઞાન આદિ ગુણો છે, અનુજીવી ગુણો, એમાં હવે કોઈ અશુદ્ધિ નથી. પણ નામ એવું અપાય છે કે અહીંયા અનંત જ્ઞાન છે, અહીંયા અનંત સુખ છે અને સિદ્ધ ભગવાનને અવ્યાબાદ સુખ છે, હવે કોઈ જ બાધા નથી. ફરક કાંઈ નથી સુખમાં, પણ નામ એ જ આપણું પડે છે. જો ચૌદમું સહયોગી ગુણસ્થાન અયોગી, હા પ્રિન્ટિંગ છે, ચૌદમું અયોગી કેવડી ગુણસ્થાન યોગના અભાવની અપેક્ષાએ છે, તેથી તેનું નામ અયોગી કેવડી છે. આ ગુણસ્થાનને અંતે સમ્યક ચારિત્રની પૂર્ણતા થઈ જાય છે. ચૌદમું ગુણસ્થાન પૂરું થતા જીવ એક સમયમાં સિદ્ધ ભગવાન થાય છે. એક સમય પણ નામ માત્ર છે, ખરેખર જે સમય અહીંયા ચૌદમું પૂરું થયું એ જ સમય ત્યાં સિદ્ધ થઈ જાય છે, એટલે એમાં વચમાં કોઈ ગેપ નથી, કોઈ ટાઈમ ડિફરન્સ નથી. એટલે જ્યાં અહીંયા संसार थी मुक्त थया त्याज सिद्ध था अने एज समय हवे पूर्ण रूपे सिद्ध है। आ गुण शांति मोक्ष पण हवे दूर रह्यो नथी। अर्थात अ ई उ रु लु ए पांच ह्रस्व स्वरो नो उच्चार करवामां जेटलो समय लागे तेटला वक्त मां तो मोक्ष थई जाय। केटली वार लागे बोलो 14मा वर्षमां अ ई उ रु लु आ पांच अक्षर बोलता केटली वार लागे? जो खरेखर तो विचार करवा जाइए ने तो आपणने एम कहेवाय के सम्यक दर्शन प्रगट करता केटलो टाइम लागे? तो अंतर मुहूर्त लागे। અને સમ્યક દર્શન પ્રગટ થયા પછી મોક્ષ થતા કેટલો ટાઈમ લાગે? તો એ અંતર મુહૂર્ત લાગે। અને બધું એક સાથે કરીએ તો કેટલો ટાઈમ લાગે? તો એ અંતર મુહૂર્ત લાગે। આ અંતર મુહૂર્ત એટલે કેટલું સમજવું? એટલે આપણે શું કહીએ કે ભાઈ એક મુહૂર્ત, એક મુહૂર્ત એટલે 48 મિનિટ, 48 મિનિટ 24 એટલે એક ઘડી કહેવાય, એક મુહૂર્ત એટલે 48 મિનિટ। તો 48 મિનિટ થી એક સમય ઓછો એટલે એને અંતર મુહૂર્ત કહેવાતું હશે। તો આ અમુક લોકો હોય ને અન્ય ધર્મ વાળાની અંદર સ્પેશિયલી એમ કે ભાઈ તમારે 48 મિનિટ સુધી ધ્યાન કરવું પડે તો તમને કેવલ ધ્યાન થઈ જાય। અરે ખરેખર તો અંતર મુહૂર્ત એટલે તમને આમ જાણે આમ નવાઈ થાય કે ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, આમ મિનિટ મિનિટમાં। હજી ભરત ચક્રવર્તી હતા ને, એમણે તો હજી દીક્ષા લીધી, મુનિ દશા પ્રાપ્ત કરી, પહેલી વાર આત્માના અનુભવમાં ગયા તો સીધું એમને 4થી 7મું ગુણસ્થાન પ્રગટ થયું, બરાબર। હવે એવો નિયમ છે કે આમ સીધું ધડક દઈને કોઈ એક લાઈનમાં ક્યારેય ન જાય, પહેલાથી 7મામાં જાય તો 7માંથી 6ઠા 7મામાં હજારો વાર કરે, ડેફિનેટલી કરે। ભરત ચક્રવર્તીનો જે શ્રેણી માંડીને કેવડી થવાનો શોર્ટેસ્ટ ટાઈમ એમ કે હજી તો મુનિ દીક્ષા લીધી, 7મામાં ગયા, 6ઠા 7મામાં કદાચ હજારો વાર જતા બી એક સેકન્ડ બી ન લાગે, અને એમાંથી પાછી શ્રેણી માંડીને સીધા કેવી, એટલે એમ કહેવાય કે હજી તો ઇન્દ્ર ને બધા આવીને હજી દીક્ષા કલ્યાણ જ મનાયો ત્યાં તો કેવડી જ ખ્યાલ આવે ને। એટલે આપણને એવું લાગે કે બહુ ટાઈમ લાગતો હશે, પણ ક્યુમ્યુલેટિવ બધું પણ જમા કરો કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ પુટ અ ટાઈમ, કે શું 5 મિનિટ લાગે કે 1 મિનિટ લાગે, ડિફિકલ્ટ ટુ પુટ અ ટાઈમ, પણ અંતર મુહૂર્ત એટલે ઇટ કેન ઇવન બી લાઈક અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, આમ થોડીક વારમાં તો એક સેકન્ડમાં કહેવાય આમ કરોડો, પણ કરોડો એટલે સંખ્યા બહુ મોટો નંબર એટલી તો આવલી હોય, આવલી પ્લસ એક સમય એ અંતર મુહૂર્ત કહેવાય। આવલી ઇઝ જ અનાધર યુનિટ ઓફ ટાઈમ, અસંખ્યાત સમયની એક આવલી થાય, એક સમય અસંખ્યાત સમયની એક આવલી। હા, જગન્ય યુક્તા અસંખ્યાત સમય એટલે એક આવલી થાય, એક આવલી થી લઈને 48 મિનિટ માઇનસ 1 સમય એને અંતર મુહૂર્ત છે। એટલે એમ સમજો એક પીકો સેકન્ડ કહીએ કે એક નેનો સેકન્ડ, એનાથી પણ બહુ નાની છે એક આવલી, અને એને પણ અંતર મુહૂર્ત કહેવાય, ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ જે આખો ક્યુમ્યુલેટિવ પ્રોસેસ છે કે જીવ નિત્યાત્વમાંથી, ગુરુદેવશ્રી હંમેશા કહે ને કે કોઈ 8 વર્ષનો બાળક કે બાળિકા હોય ત્યારે એને સમ્યકત્વની પાત્રતા આવે, અંતર મુહૂર્તમાં સમ્યક દ્રષ્ટિ થાય। સમજો બાળક છે, અંતર મુહૂર્તમાં સમ્યક દ્રષ્ટિ થાય, અંતર મુહૂર્તમાં દીક્ષા લે, અંતર મુહૂર્તમાં શ્રેણી માંડે, અને અંતર મુહૂર્તમાં કેવડી થઈને સિદ્ધ પણ થઈ જાય, ક્યારેક આયુષ્ય ન હોય તો સિદ્ધ ભગવાન થઈ જાય, અને આયુષ્ય હોય તો પછી કેવડી અવસ્થામાં રે લાંબો લાંબો ટાઈમ, ખ્યાલ આવે ને? આખો પ્રોસેસ કરતા તો પણ અંતર મુહૂર્ત જ લાગે। અને એવું પણ આવે છે આપણા શાસ્ત્રોમાં કે જે ઉપર ઉપરના ગુણસ્થાનો છે એના કરતા નીચે નીચેના ગુણસ્થાનોનો કાળ વધારે છે, એટલે બીકમ્સ લાઈક અ પિરામિડ જેવું સ્ટ્રક્ચર ટાઈમ વાઇઝ આપણે જોઈએ તો, કે 6ઠા ગુણસ્થાન કરતા 7માનો કાળ ઓછો, 7મા કરતા 8માનો ઓછો, 8મા કરતા 9માનો ઓછો, એન્ડ સો ઓન। એટલે ગુણસ્થાનોનો ક્રમ ભલે આમ આપણે 14 કહીએ પણ એને પાર કરતા કેટલો ટાઈમ લાગે? સાવ અંતર મળે, અને જીવ મોક્ષ જતો રહે છે. જીવને સમ્યક દર્શન પ્રગટ કરવા શું પાત્રતા જોઈએ? બોલો, જીવને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય શું પાત્ર? કેટલા શાસ્ત્ર વાંચેલા હોવા જોઈએ? જોજે, 8 વર્ષનો જે બાળક હોય, 8 વર્ષ જવા દો, જે તિર્યંચ હોય ને, એ તિર્યંચ ને પરિપક્વ થતા 8 વર્ષ બી ન લાગે. હવે એ તો દરેક જેવી રીતે એનિમલ્સ પ્રમાણે ફરક હોય, જગ્યા, ભરત ક્ષેત્ર, વિદેશ ક્ષેત્ર અથવા પછી સ્વયંભૂરમણ સમુદ્ર, અને બધાને જગ્યા પ્રમાણે ફરક હોય. પણ એમ સમજો 2 અઠવાડિયા, 3 અઠવાડિયા એમાં તો જીવ પરિપક્વ થઈ જાય અને ત્યાં એને સમ્યક દર્શન થઈ જાય. સમ્યક દર્શન થતા અંતર મુરત લાગે. એટલે જીવ પોતાનો પુરુષાર્થ કરવા માટે એકદમ સ્વતંત્ર અને એટલો ઈઝી છે. શાસ્ત્ર વાંચ્યું હોય ને તો ગોતવું પડે. તિર્યંચો પાસે તો એ ફેસિલિટી પણ નથી કે શાસ્ત્ર ક્યાંથી ગોતવા જાય. શીખાડનાર કોણ મળે? આપણે અહીંયા શું કહે છે, કોઈ પ્રત્યક્ષ ગુરુગમ વિના તમને માર્ગ ન મળે. તો ગુરુગમ મળ્યો ને આપણને, ગુરુદેવશ્રી મળી ગયા, એમનો માર્ગ મળી ગયો, એમને જે કહેલું તત્વ આપણી પાસે છે મોજુદ, આપણે એને શાસ્ત્ર સ્વાધ્યાય દ્વારા ઓલરેડી એનું પાન કરેલું જ છે. હવે વાર કેટલી છે? બસ એના ઉપર તત્વ ચિંતન કરીને અંતર્મુખ થવાની વાર છે. હવે બહાર જોઈએ સમ્યક દર્શન નહીં થાય, હવે અંદર જોઈએ સમ્યક દર્શન. જીવ પોતાનો પુરુષાર્થ કરીને અને પછી એમાં જ લીન થઈ જાય તો આ ગુણસ્થાનોનો ક્રમ તો એ તો એ બીજાને સમજાવવા માટે છે. બાકી જીવ તો અંદર પોતાના આત્મામાં લીન રહે છે અને ક્યાં બહારથી ઓલી ગાડી સીડી ચડી જાય, કર્મ ખરી જાય, જીવને કાંઈ પરવા પણ નથી. જીવ પોતાના આત્મામાં લીન રહે છે અને કેવડી તરીકે બિરાજમાન થાય છે. તો જો આપણે આ ગુણસ્થાનોનો ક્રમ જોયો, એના નિમિત્તો જોયા, હવે જો હવે એક એક ગુણસ્થાનોનું વધારે ડિટેલ આવે છે. આમ તો આપણે જે સમરીમાં જોયું એ જ હવે વધારે ડિટેલમાં આવશે, પણ ક્યાંક ક્યાંક એમાં નવી નવી વાતો પણ આવશે. જેવી રીતના જો પાછળ પ્રથમ ઓપ્શન, દ્વિતીય ઓપ્શન ને બધું બહુ ડિટેલમાં આવે છે, એ થોડું થોડું આપણે જોશું. આપણે આમ ક્લાસ પ્રશ્નોત્તર માળાનો છે એટલે એ ભૂમિકાથી જ વાંચશું, બહુ પછી ડિટેલમાં પણ નહીં જોઈએ, પણ એ થોડુંક ડિટેલમાં કરીને આપણે આગળ વધશું. અને આ આપણો લગભગ છેલ્લો ટોપિક છે એટલે આપણે આ 14 ગુણસ્થાનોનો ક્રમ પૂરો થતાં જ આપણે સિદ્ધ શિલામાં બિરાજમાન થશું. ચાલો, જય શ્રી હે જિનવાણી ભારતી, સોની જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, તો વાણી મસ્તક નમો સદા દે સુમંગો. બોલો જિનવાણી ભારતી.